એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, વિજ્ઞાન.
હા, પણ વિજ્ઞાનની શોધખોળો નહીં, પણ વિજ્ઞાન પોતે કેવી રીતે કામ કરે છે તે, એટલે કે વિજ્ઞાનનું તત્વજ્ઞાન.
બરાબર. કદાચ થોડો અટપટો વિષય લાગે, પણ ખરેખર તો એ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો જ છે.
બિલકુલ. અને આ ચર્ચા માટે આપણો આધાર છે સમીર ઓકાશાના પુસ્તકો ફિલોસોફી ઓફ સાયન્સ અને એનું ટૂંકું સંસ્કરણ ફિલોસોફી ઓફ સાયન્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. એમણે બહુ સરસ રીતે સમજાવ્યું છે.
હા, કારણ કે જુઓ ને, આપણે ચારે બાજુ વિજ્ઞાનથી ઘેરાયેલા છીએ. સ્માર્ટફોન છે, દવાઓ છે, હવામાનની આગાહી,
બધું જ.
પણ આપણે ક્યારે અટકીને વિચારીએ છે કે આ બધું જ્ઞાન આવે છે ક્યાંથી, કેવી રીતે બને છે, અને એને આટલું વિશ્વસનીય શું બનાવે છે,
અને એની મર્યાદાઓ શું છે? આ પણ મહત્વનું છે, ખાસ કરીને અત્યારે જ્યારે એટલી બધી માહિતી, સાચી ખોટી બધી જ, હા, માહિતીનો ધોધ વહે છે જાણે. એમાં સાચું વિજ્ઞાન કયું અને ખોટા દાવા કયા એ સમજવું બહુ જ જરૂરી છે.
એકદમ. એટલે વિજ્ઞાનની ફિલોસોફી, એની પાછળનું તત્વજ્ઞાન સમજવું એ ખાલી ભણવાની વાત નથી, એનાથી આપણી સમજણ વધે છે, આપણે વધુ વિવેચક બની શકીએ,
અને કદાચ એ પણ સમજી શકીએ કે વિજ્ઞાનની સાચી ભૂમિકા શું છે સમાજમાં અને એનું લક્ષ્ય શું હોવું જોઈએ.
બરાબર. તો શરૂઆત કરીએ લેખકથી. સમીર ઓકાશા કોણ છે આ વ્યક્તિ?
હા, જણાવો ને જરા.
સમીર ઓકાશા બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે વિજ્ઞાનના તત્વજ્ઞાનના, અને બ્રિટિશ એકેડેમીના ફેલો પણ છે, જે બહુ મોટું સન્માન છે. પણ એમની ખાસ વાત એ છે કે તેઓ ખાલી લાઇબ્રેરીમાં બેસીને વિચાર નથી કરતા. એમનું સંશોધન ખાસ કરીને જીવવિજ્ઞાનના તત્વજ્ઞાનમાં, જેમ કે ઉત્ક્રાંતિના સિદ્ધાંત પર,
ઓ હા,
એના કારણે તેઓ વાસ્તવિક વૈજ્ઞાનિકો સાથે, એમની પદ્ધતિઓ સાથે સીધા જોડાયેલા છે.
એટલે સિદ્ધાંત અને પ્રયોગ બંનેની સમજ છે એમને.
હા, બરાબર. એટલે એટલે જ એમનું લખાણ એટલું સ્પષ્ટ અને અનોખું છે. એમની પાસે તત્વજ્ઞાનની ઊંડી સમજ તો છે જ, પણ એ જાણે છે કે વિજ્ઞાન ખરેખર ગ્રાઉન્ડ પર કેવી રીતે કામ કરે છે, એની જટિલતાઓ શું છે.
એટલે ગહન વાતો પણ સરળતાથી સમજાવી શકે છે.
એકદમ. નિષ્ણાત અને સામાન્ય વાચક બંને એમની વાત સમજી શકે. જ્ઞાનની ગહનતા જાળવી રાખીને વાતને સરળ બનાવે છે.
સરસ. તો આ પુસ્તકો કહેવા શું માંગે છે, એનું મુખ્ય સૂર શું છે?
પુસ્તકનો મુખ્ય પ્રશ્ન છે, ભાઈ આ વિજ્ઞાન છે શું? શું એવી વસ્તુ છે જે એને જ્ઞાન મેળવવાની આટલી સફળ વીત બનાવે છે?
અને શું એ હંમેશા સત્ય જ શોધે છે કે એનું લક્ષ્ય કંઈક બીજું છે?
હા, અને એની સત્તા ક્યાં સુધી માન્ય રાખવી જોઈએ, એની મર્યાદાઓ શું? ઓકાશા કહે છે કે વિજ્ઞાનને કોઈ જાદુઈ પેટીની જેમ ન જુઓ. ચાલો એની અંદર જોઈએ એ કેવી રીતે કામ કરે છે સમજીએ.
એટલે આપણે માની લઈએ છીએ ને કે વિજ્ઞાન એટલે બસ એક સીધી લીટીમાં ભૂલો કર્યા વગર સત્ય તરફ જવાની વાત.
હા, જાણે કોઈ રેલવે ટ્રેક હોય.
પણ ઓકાશા કહે છે કે ના, એવું નથી. એ વધુ જટિલ છે, વધુ રસપ્રદ છે, એમાં માણસો જોડાયેલા છે.
બરાબર. પુસ્તકનો મૂળ વિચાર એ છે કે વિજ્ઞાનના પાયામાં ઘણા એવા પ્રશ્નો છે જેનો કોઈ એક પાક્કો જવાબ નથી મળ્યો. જેમ કે વૈજ્ઞાનિક તર્ક કેવી રીતે કામ કરે છે.
હા.
કોઈ વસ્તુને સમજાવવી એટલે શું? વિજ્ઞાનમાં મોટા ફેરફારો એટલે કે ક્રાંતિઓ કેવી રીતે આવે છે, અને શું વિજ્ઞાન જે અદ્રશ્ય વસ્તુઓ જેમ કે ઇલેક્ટ્રોન ની વાત કરે છે તે ખરેખર વાસ્તવિક છે?
ઓહો, આ તો બધા મોટા પ્રશ્નો છે.
હા, અને આ બધા પર હજુ પણ ચર્ચાઓ ચાલે છે. વિજ્ઞાનની ભૂમિકા અને એના અંતિમ લક્ષ્ય વિશે જુદા જુદા મંતવ્યો છે.
તો ચાલો આમાંથી અમુક મુદ્દાઓ પર થોડી ઊંડી વાત કરીએ. શરૂઆત કરીએ સીમાંકન સમસ્યાથી.
હા, ડિમાર્કેશન પ્રોબ્લેમ, એટલે કે સાચું વિજ્ઞાન કયું અને નકલી સ્યુડો સાયન્સ કયું, એની વચ્ચે લીટી ક્યાં દોરવી?
આજકાલ આ બહુ જ અગત્યનું છે નહીં? કેટલા બધા દાવાઓ થતા હોય છે.
ચોક્કસ. ઘણા લોકોએ આનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. એક મોટો વિચાર આવ્યો કાર્લ પોપર તરફથી, 20મી સદીના મહાન ફિલોસોફર.
હા, એમણે શું કહ્યું?
એમણે કહ્યું કે વિજ્ઞાનની ઓળખ છે ખોટા ઠેરવવાની ક્ષમતા, ફોલ્સિફાયેબિલિટી.
એટલે
કે સાચો વૈજ્ઞાનિક સિદ્ધાંત એવી આગાહી કરે છે જેને તમે પ્રયોગ કરીને ખોટી સાબિત કરવાની કોશિશ કરી શકો. જો કોઈ સિદ્ધાંત એવો હોય કે એને ગમે તેમ કરીને સાચો ઠેરવી શકાય, એને ખોટો પાડવાનો કોઈ રસ્તો જ ન હોય.
તો એ કદાચ વિજ્ઞાન નથી, જેમ કે પોપરે ઉદાહરણ આપ્યું હતું આઇન્સ્ટાઇન અને ફ્રોઇડનું.
બરાબર. આઇન્સ્ટાઇનની થિયરી જોખમી આગાહી કરતી હતી, જો એ ખોટી પડત તો થિયરી ગઈ.
હા.
જ્યારે ફ્રોઇડના મનોવિશ્લેષણના સિદ્ધાંતો પોપરના મતે કોઈ પણ વર્તનને સમજાવી શકતા હતા, એમને ખોટા ઠેરવવા બહુ મુશ્કેલ હતા.
પણ શું આ માપદંડ પૂરતો છે? વાસ્તવિક જીવનમાં વૈજ્ઞાનિકો આમ જ કરે છે?
હા, એમાં પણ થોડી મુશ્કેલીઓ છે. પોપરના વિચારની પણ ટીકા થઈ છે. વાસ્તવમાં જ્યારે કોઈ પ્રયોગ સિદ્ધાંતની વિરુદ્ધ જાય ત્યારે વૈજ્ઞાનિકો તરત સિદ્ધાંત ફેંકી નથી દેતા. પ્રયોગ બરાબર નથી થયો અથવા સિદ્ધાંતમાં થોડો ફેરફાર કરે છે.
એને સહાયક પૂર્વધારણાઓ કહેવાય.
એટલે ખોટા ઠેરવવાની ક્ષમતા ઉપયોગી છે, પણ કદાચ એ આખી વાર્તા નથી. તો ઓકાશા શું કહે છે?
ઓકાશા સૂચવે છે કે કદાચ વિજ્ઞાનને કોઈ એક જ લક્ષણથી બાંધી ન શકાય. વિટગેનસ્ટાઈન નામના ફિલોસોફરે કૌટુંબિક સામ્યતાનો વિચાર આપ્યો હતો.
કૌટુંબિક સામ્યતા?
હા.
એટલે
જેમ એક કુટુંબના સભ્યોમાં અમુક લક્ષણો સમાન હોય, પણ કોઈ એક લક્ષણ એવું ન હોય જે બધા જ સભ્યોમાં હોય. કોઈની આંખો મળતી હોય, કોઈનું નાક, કોઈનો સ્વભાવ.
હા, સમજાયું.
એમ જ વિજ્ઞાનમાં પણ ઘણા લક્ષણોનો સમૂહ છે. પુરાવા પર ભાર, પ્રયોગો, તાર્કિક સુસંગતતા, ગણિતનો ઉપયોગ. પણ જરૂરી નથી કે દરેક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આ બધા જ લક્ષણો હોય અથવા એક સરખા પ્રમાણમાં હોય.
આ વાત વધુ વાસ્તવિક લાગે છે નહીં, થોડી છૂટછાટવાળી.
હા, અને આ સમજ આપણને મદદ કરે છે જ્યારે આપણે સોશિયલ મીડિયા પર કોઈ ચમત્કારિક ઇલાજ વિશે વાંચીએ કે કોઈ નવી થેરેપી વિશે. ત્યારે આપણે પૂછી શકીએ, શું આ દાવાને ચકાસી શકાય છે? શું એને ખોટો ઠેરવવાની કોઈ રીત છે? શું એ બીજા વૈજ્ઞાનિક તથ્યો સાથે બંધ બેસે છે?
બરોબર.
આ રીતે વિચારવાથી આપણે છેતરાતા બચી શકીએ છીએ.
ચોક્કસ.
હવે બીજો મોટો મુદ્દો, વૈજ્ઞાનિક તર્ક. વિજ્ઞાન તારણ પર કેવી રીતે પહોંચે છે? આપણે આગમન એટલે કે ઇન્ડક્શન શબ્દ બહુ સાંભળીએ છીએ.
હા, આગમન એ વિજ્ઞાનનો મુખ્ય આધારસ્તંભ છે એમ કહી શકાય. આગમન એટલે શું? કે આપણે અમુક મર્યાદિત ઉદાહરણો જોઈએ અને એના પરથી એક વ્યાપક નિયમ બનાવી દઈએ.
જેમ કે આપણે 100 કાગડા જોયા, બધા કાળા હતા, એટલે આપણે કહી દીધું બધા કાગડા કાળા હોય છે.
બરાબર, પણ આમાં જોખમ છે.
હા, પેલું ઉદાહરણ છે ને, યુરોપિયનો માનતા હતા કે બધા હંસ સફેદ હોય છે. પછી તેઓ ઓસ્ટ્રેલિયા ગયા અને ત્યાં કાળા હંસ જોયા, એટલે એમનું તારણ ખોટું પડ્યું.
એકદમ સાચું. અને અહીંથી જ ડેવિડ હ્યુમ નામના ફિલોસોફરે 18મી સદીમાં એક બહુ મોટો સવાલ ઉઠાવ્યો હતો, આગમનની સમસ્યા, પ્રોબ્લેમ ઓફ ઇન્ડક્શન.
શું સમસ્યા હતી?
મેં પૂછ્યું કે આપણે કયા તાર્કિક આધારે માની લઈએ છીએ કે ભવિષ્ય ભૂતકાળ જેવું જ હશે? આપણે હજારો વર્ષોથી સૂર્યને પૂર્વમાં ઉગતો જોયો છે, પણ શું એ વાતની કોઈ તાર્કિક ગેરંટી છે કે કાલે પણ એ પૂર્વમાં જ ઉગશે?
આપણે કહીશું કે પ્રકૃતિના નિયમો છે એ બદલાતા નથી.
હા, પણ હ્યુમ પૂછે છે, આપણને કેવી રીતે ખબર કે પ્રકૃતિના નિયમો નથી બદલાતા? તમે કહેશો, કારણ કે ભૂતકાળમાં ક્યારેય નથી બદલાયા.
ઓહ, એટલે આપણે ફરી પાછા આગમનનો જ ઉપયોગ કરી રહ્યા છીએ, આગમનને સાચું ઠેરવવા.
બરાબર. આ તો વર્તુળાકાર તર્ક થયો. હ્યુમ કહે છે કે આગમન માટે કોઈ શુદ્ધ તાર્કિક પાયો નથી. એ આપણી એક મનોવૈજ્ઞાનિક આદત છે, એક ધારણા છે જેના પર આપણે વિશ્વાસ મૂકીએ છીએ, પણ એને સાબિત ન કરી શકાય.
બાપરે, આ તો વિજ્ઞાનના પાયા હચમચાવી દે તેવી વાત છે.
હા, આ એક વણુકેલાયેલો કોયડો છે, છતાં આખી વિજ્ઞાનની ઇમારત આના પર જ ઊભી છે.
તો શું વૈજ્ઞાનિકો ખાલી અટકળો જ કરે છે?
ના ના, એવું પણ નથી. તેઓ બીજી એક પદ્ધતિ વાપરે છે જેને કહેવાય શ્રેષ્ઠ સમજૂતી માટે અનુમાન, ઇન્ફરન્સ ટુ ધ બેસ્ટ એક્સપ્લેનેશન, ટૂંકમાં IBE.
એ શું છે?
એટલે કે આપણી પાસે જે પુરાવા છે એને સમજાવવા માટે કદાચ એકથી વધુ સિદ્ધાંતો હોઈ શકે, પણ એમાંથી જે સિદ્ધાંત એ પુરાવાઓને સૌથી સારી રીતે, સૌથી સરળ રીતે અને સૌથી વ્યાપક રીતે સમજાવતો હોય એને સ્વીકારવો.
ઉદાહરણ,
ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. ડાર્વિને જોયું કે જુદા જુદા ટાપુઓ પર પક્ષીઓની ચાંચ અલગ અલગ છે, જીવાશ્મોમાં ક્રમિક ફેરફારો દેખાય છે, વગેરે વગેરે. આ બધા અલગ અલગ પુરાવાઓને એક સાથે જોડીને તેમણે કહ્યું કે આ બધાની શ્રેષ્ઠ સમજૂતી એ છે કે સજીવો સમય જતા ઉત્ક્રાંતિ પામે છે.
સમજાયો. આ તો આપણે રોજિંદા જીવનમાં પણ કરતા હોઈએ છીએ નહીં? કોઈ ઘટના બને તો આપણે વિચારીએ કે આનું સૌથી સંભવિત કારણ શું હોઈ શકે.
બિલકુલ, આપણે પણ મર્યાદિત માહિતી પરથી શ્રેષ્ઠ અનુમાન લગાવતા હોઈએ છીએ. આ સમજ આપણને એ પણ સમજાવે છે કે નિષ્ણાતો વચ્ચે મતભેદ કેમ થાય છે. કદાચ તેઓ એક જ પુરાવાને જુદી જુદી શ્રેષ્ઠ સમજૂતીના આધારે જોઈ રહ્યા હોય.
હા, અને એ આપણને શીખવે છે કે કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા પુરાવા કેટલા મજબૂત છે એ જોવું જોઈએ.
ચોક્કસ.
ચાલો હવે એક એવા વિચાર પર આવીએ જેણે વિજ્ઞાન વિશેની આપણી સમજ પર બહુ મોટી અસર કરી છે. થોમસ કુહન અને વૈજ્ઞાનિક ક્રાંતિઓ.
હા, થોમસ કુહન, એમનું પુસ્તક ધ સ્ટ્રક્ચર ઓફ સાયન્ટિફિક રિવોલ્યુશન્સ ખરેખર ક્રાંતિકારી હતું. એમણે કહ્યું કે વિજ્ઞાન હંમેશા ધીમે ધીમે સીધી લીટીમાં આગળ નથી વધતું, પણ એ પેરાડાઇમના માળખામાં કામ કરે છે. પેરાડાઇમ એટલે ખાલી સિદ્ધાંત નહીં, પણ એક આખી વિચારધારા, એક વૈજ્ઞાનિક વિશ્વદૃષ્ટિ. એમાં મૂળભૂત ધારણાઓ આવી જાય, કઈ પદ્ધતિઓ વાપરવી એ આવી જાય, ક્યાં પ્રશ્નો પૂછવા જેવા છે એ પણ આવી જાય.
અને મોટાભાગનો સમય વૈજ્ઞાનિકો આ પેરાડાઇમની અંદર જ કામ કરે છે, એના પર સવાલ નથી ઉઠાવતા. કુહને આને સામાન્ય વિજ્ઞાન કહ્યું, બરાબર, જાણે કે કોયડા ઉકેલવાનું કામ.
બરાબર, પેરાડાઇમ જે માળખું આપે છે એની અંદર રહીને જ કોયડા ઉકેલવાના. પણ ક્યારેક એવા કોયડા સામે આવે છે જે પેરાડાઇમથી ઉકેલી જ નથી શકાતા.
એને કુહને વિસંગતતાઓ કહી.
હા, અને જ્યારે આવી વિસંગતતાઓ બહુ વધી જાય ત્યારે વૈજ્ઞાનિક સમુદાયમાં એક સંકટ, ક્રાઇસિસ જેવી સ્થિતિ ઊભી થાય છે. અને ક્યારેક આ સંકટમાંથી વૈજ્ઞાનિક ક્રાંતિ, સાયન્ટિફિક રેવોલ્યુશન જન્મે છે.
એટલે કે જૂના પેરાડાઇમને ફેંકી દેવામાં આવે અને એક નવો, તદ્દન અલગ પેરાડાઇમ અપનાવવામાં આવે.
હા, અને આ નવો પેરાડાઇમ જૂના સાથે સુસંગત ન પણ હોય, જેમ કે ટોલેમીનો પૃથ્વી કેન્દ્રિત સિદ્ધાંત અને કોપરનિકસનો સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત. આ એક પેરાડાઇમ શિફ્ટ હતો.
કુહનનો એક બીજો વિચાર પણ બહુ ચર્ચાસ્પદ રહ્યો કે આપણું નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન, ક્યારેય સંપૂર્ણપણે ઉદ્દેશ્યપૂર્ણ નથી હોતું. એ હંમેશા આપણા પેરેડાઇમથી, આપણી માન્યતાઓથી પ્રભાવિત હોય છે. સિદ્ધાંત ભારિત ડેટા, થિયરી લેડનેસ ઓફ ડેટા.
હા, આ બહુ મોટી વાત હતી. એનો અર્થ એ થયો કે બે અલગ પેરેડાઇમમાં કામ કરતા વૈજ્ઞાનિકો એક જ પ્રયોગ જુએ તો પણ કદાચ એમાંથી અલગ તારણ કાઢે.
જાણે અલગ અલગ ચશ્મા પહેરીને દુનિયા જોતા હોય.
કંઈક એવું જ. કુહને અસંગતતાનો ખ્યાલ પણ આપ્યો કે બે પેરાડાઇમ ક્યારેક એટલા જુદા હોય છે કે તેમની સીધી તાર્કિક સરખામણી કરવી પણ મુશ્કેલ બની જાય છે, જાણે તેઓ જુદી જુદી ભાષાઓ બોલી રહ્યા હોય.
આના પર ટીકા પણ થઈ રહેશે કે આ તો સાપેક્ષવાદ, રિલેટિવિઝમ તરફ લઈ જાય છે, જાણે કે કોઈ એક સાચું વિજ્ઞાન છે જ નહીં.
હા, એવી ટીકા થઈ. જો કે કુહને પોતે સાપેક્ષવાદી હોવાનો ઇનકાર કર્યો હતો, પણ એમના વિચારોએ એ વાત પર ભાર મૂક્યો કે વિજ્ઞાન એના ઐતિહાસિક અને સામાજિક સંદર્ભમાં વિકસે છે. એ માત્ર શુદ્ધ તર્કની રમત નથી.
ખરેખર આ બધું સાંભળીને લાગે છે કે વિજ્ઞાન પાઠ્ય પુસ્તકોમાં દેખાય છે એના કરતાં ઘણું વધારે જટિલ અને માનવીય છે. તો આ ચર્ચામાંથી મુખ્ય થીમ્સ શું તારવી શકાય?
પહેલું તો એ કે વૈજ્ઞાનિક તર્ક સીધો સાધો નથી. એમાં નિયમો છે, પણ સાથે નિર્ણય શક્તિ, અર્થઘટન અને નવી કલ્પના કરવાની શક્તિ પણ જરૂરી છે.
બીજું, વિજ્ઞાન સમાજ અને ઇતિહાસથી અલિપ્ત નથી, એના સંદર્ભમાં જ વિકસે છે. જો કે એ ઉદ્દેશ્યતા, ઓબ્જેક્ટિવિટી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જરૂર કરે છે.
ત્રીજું, અનિર્ધારણની સમસ્યા, એટલે કે ઘણીવાર માત્ર પ્રયોગોના પરિણામો જ પૂરતા નથી હોતા એ નક્કી કરવા માટે કે કયો સિદ્ધાંત સાચો છે. બીજા પરિબળો, જેમ કે સિદ્ધાંત કેટલો સરળ છે, કેટલું સારી રીતે સમજાવી શકે છે, એ પણ ભાગ ભજવે છે.
અને ચોથું, વિજ્ઞાનની મર્યાદાઓ. વિજ્ઞાન શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નથી, પણ એ જ્ઞાન મેળવવાનો એકમાત્ર રસ્તો નથી. પેલો વિજ્ઞાનવાદ છે ને, કે વિજ્ઞાન જ સર્વસ્વ છે.
હા, એ અતિરેકથી બચવું જોઈએ, ખાસ કરીને આપણા દેશમાં, જ્યાં પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનો સંવાદ મહત્વનો છે. એક સંતુલિત દૃષ્ટિકોણ જરૂરી છે.
અને પાંચમું, પેલો સિદ્ધાંત અને નિરીક્ષણ વચ્ચેનો ગૂંચવાડા ભર્યો સંબંધ. આપણે જે જોઈએ છીએ એ પણ આપણી માન્યતાઓ પર આધાર રાખે છે.
આ બધા મુદ્દા આપણને વિજ્ઞાનની સાચી ભૂમિકા અને એના સંભવિત લક્ષ્ય વિશે વિચારવા પ્રેરે છે. શું વિજ્ઞાનનો હેતુ અંતિમ સત્ય સુધી પહોંચવાનો છે કે પછી દુનિયાને સમજવા અને એની સાથે કામ પાર પાડવા માટે ઉપયોગી મોડેલો બનાવવાનો છે? આ પ્રશ્ન હજુ ખુલ્લો છે.
અવકાશના પુસ્તકોમાંથી કેટલાક વાક્યો ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે, યાદ રહી જાય.
હા, ચોક્કસ.
જેમ કે પહેલું, વિજ્ઞાને શું શોધ્યું છે તે જાણવું જેટલું જ મહત્વનું એ સમજવું છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. આ તો જાણે આખી વાતનો સાર આવી ગયો.
બરાબર. બીજો વિચાર, વિજ્ઞાન અને અવિજ્ઞાન વચ્ચેની રેખા સ્પષ્ટ નથી પણ ધૂંધળી અને જટિલ છે. આપેલી સીમાંકન સમસ્યાની જટિલતા બતાવે છે. કોઈ સહેલો જવાબ નથી.
ત્રીજો, જે થોડો ચોંકાવનારો છે, વિજ્ઞાનને ધારણા પર ટકેલું છે કે ભવિષ્ય ભૂતકાળ જેવું હશે, પણ આ ધારણાને તાર્કિક રીતે સાબિત કરી શકાતી નથી. આ હ્યુમનો પડકાર વિજ્ઞાનના પાયા વિશે વિચારતા કરી દે.
ચોથો, વૈજ્ઞાનિકો શું જુએ છે તે અંશતઃ તેમના સિદ્ધાંતો દ્વારા નક્કી થાય છે. શુદ્ધ નિષ્પક્ષ નિરીક્ષણ જેવું કદાચ કંઈ નથી. આ કુહનનો પ્રભાવ.
અને પાંચમો, જે ફરી પાછો વિજ્ઞાનના લક્ષ્ય પર આવે છે, વિજ્ઞાનની સફળતા સૂચવે છે કે તેના સિદ્ધાંતો સત્યની નજીક છે, પણ ઇતિહાસ ચેતવણી આપે છે કે ભૂતકાળના સફળ સિદ્ધાંતો પણ ખોટા સાબિત થયા છે.
હા, આ વાસ્તવવાદ અને અવાસ્તવવાદ વચ્ચેનો તણાવ દર્શાવે છે. શું આપણે માની શકીએ કે આપણા આજના સિદ્ધાંતો ખરેખર સાચા છે કે પછી એ પણ ભવિષ્યમાં બદલાઈ જશે?
આ બધા વિચારો વિજ્ઞાન પ્રત્યે એક વધુ ઊંડી અને કદાચ વધુ નમ્ર સમજ કેળવવામાં મદદ કરે છે.
ચોક્કસ.
મારા માટે તો આ ચર્ચામાંથી મુખ્ય શીખ એ છે કે વિજ્ઞાન કોઈ સત્ય બનાવવાનું મશીન નથી. એ એક માનવીય પ્રવૃત્તિ છે. એમાં ભૂલો થાય છે, સુધારા થાય છે, મતભેદ થાય છે, નવી કલ્પનાઓ આવે છે. આ બધું એને ઓછું મહત્વનું નથી બનાવતું, પણ વધુ રસપ્રદ બનાવે છે. એ વિજ્ઞાનની ભૂમિકાને સ્પષ્ટ કરે છે. એ માત્ર જવાબ નથી, પણ પ્રશ્નો પૂછવાની અને સમજવાની એક નિરંતર પ્રક્રિયા છે.
અને મારા મતે આ દાર્શનિક સમજ આપણને બે અંતિમોથી બચાવે છે. એક, વિજ્ઞાનમાં આંધળો વિશ્વાસ, અને બીજો, વિજ્ઞાનનો આંધળો વિરોધ. એ આપણને વિજ્ઞાનની અપાર શક્તિ અને એની સ્વાભાવિક મર્યાદાઓ બંનેને સ્વીકારતા શીખવે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, એનું લક્ષ્ય શું હોઈ શકે, ત્યારે આપણે એના દાવાઓનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકીએ છીએ. પછી એ રસી હોય, પર્યાવરણનો મુદ્દો હોય કે કોઈ નવી ટેકનોલોજી હોય.
સાચી વાત. અને શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર છોડી જઈએ. જો કુહન સાચા હોય કે આપણું નિરીક્ષણ આપણા પેરાડાઇમથી રંગાયેલું હોય છે, તો શું આપણે ક્યારે ખરેખર આપણી માન્યતાઓના ચશ્મા ઉતારીને દુનિયાને એકદમ ઉદ્દેશ્યપૂર્વક જોઈ શકીએ? આ વિચારનો અર્થ શું થાય જ્યારે આપણે આપણાથી જુદો મત ધરાવતા લોકોના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.